જામનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું સમયસાર કર્તા કર્મ અધિકાર ગાથા 69-70 ઉપર પ્રવચન.
હવે જ્યાં સુધી આજે આશ્રમના એટલે રાજાદીના અને આત્માના એટલે શુદ્ધાત્માના વિશેષને એટલે તફાવતને જુદાઈને જાણે નહીં ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો શકો. આશ્રમોમાં એટલે રાગમાં પોતે લીન થતો કર્મનો વધ કરે છે એમ ગાથામાં કહે છે. શું આચાર્ય ભગવાન ફરમાવે છે? ત્યાં શુદ્ધાત્મ સત્વ અને વર્તમાન શુભાશુભ પુણ્ય અને પાપના પરિણામ બે સ્વભાવથી ભિન્ન ભિન્ન હોવા છતાં પણ અનાદિકાળથી એને ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે જાણે રાગાદી જે મારું કર્મ ને હું એનો કરતા છું એમ એકતા બુદ્ધિએ પ્રવર્તે છે. એનો તફાવત જુદાઈ જાણતો નથી ત્યાં સુધી તે રાગમાં લીન રહ્યો થતો દુઃખને ભોગવે છે. સ્વભાવમાં લીન થવું જોઈએ એને બદલે અનાદિકાળથી રાગમાં રસ થઈ ગયો છે. પૂનને પૂનના ફળમાં પ્રેમ ચડી ગયો છે ને એટલે એને આત્માનો મહિમા આવતો નથી. ત્યાં સુધી તે અજ્ઞાની પોતાના સ્વભાવને ભૂલીમાં રાગમાં લીન થઈ જાય છે. એની ગાથાનો અર્થ જીવ જ્યાં સુધી આત્માને આશ્રવ જીવ એટલે વર્તમાન જે જીવ છે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવી રહ્યો છે જીવ સંસારી જીવ જ્યાં સુધી આત્મા એટલે શુદ્ધાત્મા અને આશ્રવ એટલે રાગાદી ભાવો એ બંનેના તફાવતને અને ભેદને તફાવતને એટલે કે એના લક્ષણ ભેદે ભેદ અને જુદાય છે એમ નહીં જાણતો થકો જાણતો નથી ત્યાં સુધી તે જીવ અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવમાં પ્રવર્તે છે. એટલે દયાદાન કરુણા કુમળતાના પરિણામ મારા છે એમ એમમાં મમતા કરીને લીન થઈ જાય છે. ક્રોધાદિમાં વર્તતા તેને એટલે અજ્ઞાની જીવને કર્મનો સંચય થાય છે. આઠ પ્રકારના કર્મનો સંયોગ સંબંધનો એને બંધ થઈ જાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કર્યો છે. આઠ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ એવો બંધ થાય છે કોને? કે જે આત્મા પોતાના શુદ્ધ આત્માને અને રાગાદીને સ્વભાવથી ભિન્ન ભિન્ન હોવા છતાં જુદા હોવા છતાં પણ એને એક માનીને સેવે છે ત્યાં સુધી તેને નવા કર્મનો બંધ થાય છે. ટીકા. આ કર્તા કર્મ અધિકાર ઊંચો છે. ભારતમાં હજારો શાસ્ત્ર દિગંબર શાસ્ત્રો છે પણ સ્પેશિયલ કર્તા કર્મ અધિકાર એક સમયસારમાં છે. કેમ કે અનાદિકાળથી આત્મા સ્વભાવે જ્ઞાયક હોવા છતાં અને જ્ઞાતા દ્રષ્ટાએ સ્વભાવ હોવા છતાં પોતે પોતાને પોતાની મેરે કર્મના ઉદયથી નહીં પોતાની મેરે પોતે રાગાદીનો કર્મનો અને નો કર્મનો હું કરતા છું એમ તે મિથ્યા માન્યતા કરી રહ્યો છે. જ્યાં સુધી આ પ્રકારે એની મિથ્યા માન્યતા છે ત્યાં સુધી તે પ્રાણી સંસારમાં દુઃખ ભોગવે છે. એની નિવૃત્તિ કેમ થાય એનો આમાં ઉપાય છે. જેમાં આત્મા જેમને કે આત્માને તાદાત્મ્યથી સંબંધ છે એવા આત્માને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદા પણ નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વસે છે. શું કહ્યું? એમ સાકર અને ગળ પણ એ તાદાત્મ રૂપે છે. સોનું અને સોનાની પીળા પ્રકાશ એ તાદાત્મ રૂપે છે. એ કઈ જુદા પાડી શકાય નહીં. એમાં ભગવાન જે આત્મા છે અને આત્માને આશ્રય જે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય એવા જે સ્વસંવેદન જ્ઞાનના પરિણામ, આત્માની પ્રકૃતિ અને આત્માની રમણતા એવા જે પરિણામ છે, પરિણામી જે સાથે તાદાત્મ છે, ધર્મ અને ધર્મી તાદાત્મ રૂપે છે. ધર્મીને આશ્રય જે ધર્મના પરિણામ થાય તે તદ્રુપ તાદાત્મ છે. એનો એમાં કઈ જુદાપણું નથી. જે આત્માનું લક્ષણ છે તે જ્ઞાનનું લક્ષણ છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે એમ જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એનું લક્ષણ પણ ચૈતન્ય છે. આત્માનું લક્ષણ પણ અનાત્મ આનંદ અને જે આ ધર્મના પરિણામ પ્રગટ થયા એનું લક્ષણ પણ અનાત્મ આનંદ છે. એમાં લક્ષણ ભેદે ભેદ નથી. એક જ પ્રકારના લક્ષણ હોવાથી આત્મા અને જ્ઞાન બે તાદાત્મ તદ્રુપ અનન્ય લીન છે. એમાં જુદાપણું નથી. જેમ પાણી સ્વચ્છ અને એની અવસ્થા સ્વચ્છ એ તાદાત્મ રૂપે છે, પાણીની અવસ્થા પાણીથી જુદી પાડી શકાય નહીં, અને મેલ છે એ તો જુદું પડી શકે છે ફટકડી નાખતા, પણ એની જે અવસ્થા પ્રગટ થાય પાણીની નિર્મળ સ્વચ્છ એ અવસ્થા અને અવસ્થાવાન એ જો જુદા પડી શકતા નથી. કેમ કે સ્વચ્છતા જેમ પાણીના દ્રવ્યમાં છે એમ એની અવસ્થા પ્રગટ થઈ એ પણ સ્વચ્છ છે. એનું બેનું લક્ષણ એક છે. તેથી તે તાદાત્મ છે, જુદા પાડી શકાય નહીં. એમ નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો થકો. આત્મા અને આત્માનું જ્ઞાન એ જુદા નથી. આત્મા અને આત્માનું જ્ઞાન એક છે. આત્મા અને આત્માનું સંધાન એકાકાર છે. આત્મા અને આત્માનું આચરણ એક જ રૂપે છે. એમાં જુદાપણું નથી. નહીં દેખતો થકો. નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ એ વર્તે છે. જે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ચારિત્ર પ્રગટ થયા તે પરિણામ આત્માના છે. તેથી તેમાં નિશંક રૂપે રહેલો છે અને ત્યાં જ્ઞાનમાં પોતા પણ એ વર્તો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. ધર્મની ક્રિયા નિષેધવામાં આવી નથી. અધર્મની ક્રિયા તો નિષેધ કરવા યોગ્ય છે. કેમ કે અધર્મની ક્રિયાથી આત્મા ચાર ગતિમાં રખડે છે અને ધાર્મિક ક્રિયાથી આત્માને અલ્પકાળમાં મોક્ષ થાય છે. માટે ધાર્મિક ક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. એટલે કે જ્ઞાન ક્રિયા એવા બે શબ્દો છે. જ્ઞાન એટલે શુદ્ધ આત્માનું જ્ઞાન. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નહીં. ધીરુભાઈ, શાસ્ત્ર જ્ઞાન ની વાત નથી. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અંતર્મુખ થઈને જે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધ આત્માનો પોતાને પ્રત્યક્ષ અનુભવ થાય એનું નામ જ્ઞાન છે. અને ક્રિયા એટલે કે જે જ્ઞાનમાં વિષય જ્ઞાયક આવ્યો તેમાં લીન થવું ને ઠરવું એનું નામ ક્રિયા છે. આ ગુણધર્મમાં ક્રિયા છે કે નહીં? આ છે. ક્રિયાની વાતે સાંભળી નથી જગતે. કોઈ તો જળની ક્રિયાને ક્રિયા માને છે, કોઈ તો શુભાશુભની ક્રિયાને ક્રિયા માને છે. એ ક્રિયા નથી, એ સંસારનું કારણ છે. આ ધાર્મિક ક્રિયા છે. જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ. એકલા જ્ઞાનથી મોક્ષ ન થાય. જ્ઞાનની સાથે ક્રિયા હોય એ ક્રિયા વિતરાગી પરિણામનું નામ ક્રિયા છે. રાગની પર્યાય જે પ્રગટ થાય એ મિથ્યા ક્રિયા છે, બંધનું કારણ છે. જ્ઞાન ક્રિયા બે શબ્દ પડ્યા છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત એ આત્માનો સ્વભાવ છે. આત્માને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે અને આત્મામાં ઠરવું એ ચારિત્રનો સ્વભાવ છે. જ્ઞાનમાં સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન અને ક્રિયામાં ચારિત્ર. સ્વરૂપની રમણતા, સ્વરૂપની લીનતા, જેટલા પ્રકારની લીનતા સ્વરૂપમાં થાય એટલા પ્રકારમાં એને વિકરાગ ભાવ પ્રગટ થાય. એ વિતરાગ ભાવની ક્રિયાને ભગવાન ધાર્મિક ક્રિયા કહે છે. આ શુભાશુભ ભાવની ક્રિયા, એક તો અશુભ ક્રિયા તો પાપના બંધનું કારણ છે અને શુભ ક્રિયા પુણ્ય બંધનું કારણ છે, અને વિતરાગી ક્રિયા મોક્ષનું કારણ છે. એક દેહ મનવાણીની ક્રિયા, જળની ક્રિયા, એક જળ કર્મની ક્રિયા, એક શુભાશુભ ભાવની ક્રિયા કે જે બંધનું કારણ છે, અને એક આત્મિક ક્રિયા, આત્માને આશ્રયે જે પ્રગટ થયેલું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, પ્રતીતિ અને રમણતા, એવી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે એ વિભાવ નથી. સમ્યક જ્ઞાન ચારી પ્રાણી મોક્ષ માર્ગ હો, એ આત્માના આશ્રયે આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે. એ ધાર્મિક ક્રિયાથી આત્મા બંધથી છૂટી જાય છે અને અલ્પકાળમાં એની મુક્તિ, મુક્તિ એટલે પૂર્ણાનંદની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ છે. સિંચિલા ઉપર ઉપર જઈને સિંહ ભગવાન બિરાજે છે એ મુક્તિ નહીં, મુક્તિ આત્મામાં થાય છે. સિંચિલા ઉપર મુક્તિ નથી, મુક્તિ એટલે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી આત્યંતિક અભાવ થઈને ભગવાન આત્માની પૂર્ણ શક્તિ અતિ એની વ્યક્ત અવસ્થા થાય, આનંદ આદિની વિર્યાદિની એને મોક્ષ દશા કહે. મોક્ષ કહો નિજ શુદ્ધતા, મોક્ષ કહો નિજ શુદ્ધતા, આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાના મોક્ષ છે. એવી જે સાધકને જ્ઞાન ક્રિયા પ્રગટ થાય છે, એ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે એ વિભાવ નથી, આત્માનો સ્વભાવ છે. આત્માને જાણવું, આત્મામાં ઠરવું, એવો શુદ્ધ આત્મા છે એવી શ્રદ્ધા કરવી, રુચિ કરવી, એ આત્માને આશ્રય થયેલી ક્રિયા સ્વભાવરૂપ છે, એ સુખરૂપ છે, એ અતિન્દ્રિય સુખને આપે છે ક્રિયા. એવી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. રાગાદીની ક્રિયા નિષેધવામાં આવી છે, કેમ કે રાગાદી ક્રિયા વિભાવભૂત છે, એ સ્વભાવભૂત નથી. પછી વ્યવહાર રત્નોત્તરીના પરિણામ હો કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હો, પણ એ સ્વભાવભૂત ક્રિયા નથી, એ વિભાવભૂત ક્રિયા છે, એ બંધનું કારણ છે જીવને. અને આ જ્ઞાન ક્રિયા છે એ સ્વભાવભૂત હોવાથી એ મોક્ષનું કારણ છે. નિષેધવાણ માટે જાણે છે, જાણવા રૂપે પરણે છે. શું કહ્યું કે આ ભગવાન જે આત્મા છે, જ્ઞાનાનંદ પરમાત્મા અંદર વિરાજમાન છે, દેહ દેવળમાં પણ દેહથી ભિન્ન, આઠ કર્મથી જુદો, અને પુણ્ય પાપની જે લાગણીનું ઉત્થાન થાય છે ને, વ્રત અવ્રતના પરિણામ, પુણ્ય પાપના પરિણામ, એનાથી પણ ભગવાન આત્મા અંદર જુદો વિરાજમાન છે વર્તમાનમાં, એનું લક્ષ કરીને એમાંથી લીન થવું, એવી જે જ્ઞાનની ક્રિયા, એ નિષેધમાં આવી નથી. માટે આત્મા આત્માને જાણે છે ને જાણવા રૂપે પરણમે છે. એ તો સૌની વાત કરી, આ તો સ્વભાવભૂત ક્રિયા છે, એ તો નિષેધ કરવા યોગ નથી. હવે અજ્ઞાનીને એક વિભાવભૂત ક્રિયા છે, એ નિષેધ કરવા યોગ છે, જે અનંત કાળથી કરી રહ્યો છે વિપરીત ક્રિયા. કેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને એટલે આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે, એક એક શબ્દની કિંમત છે. આત્મા અને જ્ઞાન એને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે. આત્મા અને આત્માનું જ્ઞાન એ જુદા પાડી શકાય નહીં, કેમ કે એક જાતિ છે, જાતિ એની એક છે. સાકર માંથી ગળ પણ જુદું પાડી શકાતું નથી, પણ સાકર માંથી મેલ હોય તો જુદો પાડવો જ જોઈએ, તો જ સારી સાકર ને પતાકા થાય. જેમને એટલે આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે, આમાં તાદાત્મ્ય સિદ્ધ સંબંધ વાપરો તો પહેલી નીતિમાં આમાં સંયોગ સંબંધ, પુણ્યને પાપના પરિણામની સાથે આત્માનો સંયોગ થયો છે. એ રાગના પરિણામ આત્માથી તદાકાર થતા નથી, તાદાત્મ્ય રૂપે થતા નથી, સંયોગ છે. જેમ દેહનો સંયોગ આઠ કર્મનો સંયોગ, એમ રાગાદીનો પણ આત્માની સાથે સંયોગ સંબંધ છે. તદાકાર તદરૂપ તાદાત્મ્ય રૂપ સંબંધ નથી. જેમને સંયોગથી સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે, કર્મના ઉદયને લીધે નથી લખ્યું. પોતાનું અજ્ઞાન શું કે આત્મા અને રાગાદી આશ્રવ બે જુદા જુદા હોવા છતાં પણ બેને એક માનવા, એનું નામ અજ્ઞાન છે. પોતાના અજ્ઞાનને લીધે એ અજ્ઞાન પોતે ઊભું કર્યું કે જ્ઞાનમય આત્મા અને વર્તમાનનો રાગ એ બે નો સંયોગ સંબંધ હોવા છતાં પણ એને બેને એકમેક માનવા, બેને એક જાણવા અને એક રૂપે પરણવું એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચરિત્ર છે. એ સંસારનું કારણ છે. પોતાના અજ્ઞાનને લીધે, અજ્ઞાન ભાવને લીધે, કર્મના ઉદયને લીધે નહીં અને શુદ્ધ આત્માની હયાતી છે એને કારણે પણ નહીં, પણ શુદ્ધ આત્માને રાગ બે જુદા હોવા છતાં એને એકપણાની માન્યતા ઉભી કરી, એ અજ્ઞાન થઈ ગયું. એનું અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થતો. વિશેષ એટલે એના લક્ષણ ભેદે ભેદ છે જુદા, એની જુદાઈ નહીં જાણતો હોવાથી વિશેષ નહીં જાણતો થતો, તેમનો ભેદ દેખતો નથી. એટલે ભેદ તો છે, જ્ઞાનમય આત્મા અને રાગાદી એ છે તો જુદા જુદા, પણ એને બે જુદા દેખાતા નથી. એનો ભેદ દેખતો નથી એટલે જુદાઈ જાણતો નથી, તેમનો ભેદ દેખતો નથી. આ અભેદ નથી થયા, છે તો બે જુદા જુદા, આત્માને દેહ છે તો જુદા જુદા, આત્માને આ બહારના પૈસા ચકાઈ ભીલભાઈ છે જુદા, છતાં મારા માને, દેહ ને મારા માને, કુટુંબ ને મારું માને, જ્ઞાન મારું છે એ ભૂલી ગયો અને દેહવાદી મારું, જ્ઞાન મારું એ ભૂલી ગયો અને પુણ્ય પાપ ના પરિણામ મારા, એનો તેમનો ભેદ દેખતો નથી. ભેદ દેખાતો નથી એમ ના લખતા, ભેદ દેખતો નથી એમ લખો. ભેદ દેખાતો નથી એમ ના લખો, ભેદ હોવા છતાં એ જુદા છે એમ પોતે દેખતો નથી. આ તો મંત્ર છે. આ જે મોલા સરપ નો કહેલો હોય ને મંત્ર થી જે ઉતરે એ તો ઉતરવાનો તો ઉતરે, આ તો નિમિત્ત નું કથન. આ તો જે ઉતરે ઉતરે ને ઉતરે, આવા તો નિયમ છે. શું કહ્યું? આ દેહ ને આત્મા બે જુદા જુદા છે, સંયોગ સંબંધ છે. એ જુદા જુદા છે છતાં પણ એને જુદાઈ ખ્યાલમાં નથી આવતી. એનું જુદાપણું હોવા છતાં જુદું છે એમ પોતે દેખતો નથી, સમ્યક પ્રકારે પુરુષાર્થ કરતો નથી. છે તો આત્માને દે ભિન્ન અને માને છે અભિન્ન, એમ ભગવાન આત્મા અને દેવગુરુ શાસ્ત્ર તરફનો જે શુભ ભાવ, વેપાર રોજગારમાં તો પાપના પરિણામ અને દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પૂજાના યાત્રાના ભાવ એ શુભ ભાવ, એ બે વર્તમાનમાં બે બે પણ રહેલા છે. વર્તમાનમાં બે એક થઈને રહ્યા નથી. જેમ આત્મા ને બે એ બે બે પણ રહેલા છે, એમ આત્મા ને રાગ બે બે પણ રહેલા છે, બે એક થઈને રહ્યા નથી. બે વચ્ચે સાંધ છે, બે વચ્ચે જુદાઈ છે. કેમ કે આત્માનું લક્ષણ ચૈતન્ય જાણવું દેખવું છે, અને રાગાદીનું લક્ષણ આંધળા જળ ચેતન છે. આત્માનું લક્ષણ અનાત્મા આનંદ છે, અને રાગનું લક્ષણ આકુરતા છે. બે ના લક્ષણો જુદા છે. લક્ષણ એટલે ચિહ્ન, એના એના બે ના જુદા જુદા છે. છે તો બે જુદા, પણ આ આત્મા તે હું અને રાગ તે હું નહીં. એમ એ આત્માનું અવલંબન લઈને રાગને એ જુદા પાડીને જાણતો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનનું કામ પણ નથી. ઇન્દ્રિય જ્ઞાનથી એ જુદા પાડી શકાતા નથી. પણ જેવો ત્રિકાળ સ્વભાવ અતિન્દ્રિય મહાપદાર્થ છે, એનું અવલંબન લઈને જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એ અતિન્દ્રિય જ્ઞાનમાં અજ્ઞાયક ભગવાન આત્મા પ્રત્યક્ષ જ્યારે જણાય અને અનાકુળ આનંદનો સ્વાદ આવે, ત્યારે રાગ અને રાગજન્ય દુઃખ છે, મારાથી ભિન્ન છે, એમ એની જુદા એના લક્ષ્મણ ખ્યાલમાં અનુભવમાં તે સમય આવી જાય છે. આ ધાર્મિક ક્રિયા કરવા જેવી છે. અનંતકાળથી કર્યું નથી, ભેદ દેખતો નથી, ભેદ દેખાતો નથી, એમાં લખ્યું ભેદ દેખતો નથી. એટલે છે તો ભેદ જુદા, ભેદ એટલે બે તત્વ ભિન્ન ભિન્ન છે, પણ બે ને જુદા પણ એ દેખતો નથી. દેખે તો જુદા છે, જ્યારે એ ચેતીને જુએ, જ્યારે એ ચેતીને જોઈ લે, ત્યારે હું તો જ્ઞાનમય છું, રાગમય નથી, તો તે સમયે તેને અંતર્દૃષ્ટિ થાય છે, અને આત્માનો લક્ષ અને આત્માનો અનુભવ તે સમયે થાય છે. જે સમયે આત્માનો અનુભવ થાય, તે સમયે તે ભેદ જુદા જુદા છે એના જ્ઞાનમાં આવી જાય. દેવનો ભેદ દેખતો નથી, રાગને ટાળતો નથી, એમ લખ્યું નથી. એક એક શબ્દની કિંમત છે. આત્માને આશ્રવ, એમાં આશ્રવને ટાળતો નથી એમ નથી લખ્યું. આત્માને આશ્રવ બે જુદા છે એમ જુદા જાણતો નથી, એનો જુદા દેખતો નથી. એટલે જુદા દેખે તો અજ્ઞાન ટળી જાય, આશ્રવ રહી જાય. અસ્થિરતાનો આશ્રવ, મિથ્યાત્વનો આશ્રવ જાય, પણ અવરત કષાયનો આશ્રવ તો રહી જાય. પણ રહી જાય પણ જુદા પડે જાણે. પૂરું જે જ્ઞાન પ્રગટ થઈ ગયું આત્માને આશ્રયે, તે જ્ઞાનમાં હું જ્ઞાનમય છું એવું પરિણામ ચાલુ થઈ જાય. અને રાગ મારાથી ભિન્ન છે, મારી ચીજ નથી. રાગને ભિન્ન જાણતા રાગમાં મમતા રહી જાય છે, રાગ રહી જાય છે, રાગની મમતા ચાલી જાય છે. દેહ રહી જાય, દેહની મમતા જાય, મકાન રહી જાય, મકાનની મમતા આદર મારો, મકાને રહી જાય, પૈસા રહી જાય, અને ધર્મે થાય. અરે અદભુત સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, પૂજ્ય ગુરુદેવ આપણા ઉપર અનંતો ઉપકાર કરીને આ વાત પોતે અનુભવથી કહી, એને કહેલું આપણે વાગોળવાનું છે, તાજો કરવાનું છે. આપણે તો એના ચરણની રથ છીએ. એનો કહેલો સંદેશો યત્કિંચિત જે કઈ જાણવામાં આવ્યું છે એ તમારી પાસે રજૂ કરું છું. આ માર્ગ તો એનો છે, અનંતો ઉપકાર એનો છે. આ ભેદ જ્ઞાન નો મંત્ર આપ્યો. જન્મથી તો આપણને માતા પિતાએ નમોકાર મંત્ર તો આપ્યો હતો. જન્મથી જેને ગૌરવીમાં કહેવાય નમોકાર મંત્ર, પરમેશ્વરની ભક્તિનો મંત્ર એ તો જન્મથી મળ્યો, પણ વેદ જ્ઞાન નો મંત્ર એ ધર્મ પિતાએ આપ્યો. દેહના માતા પિતાએ તો નમોકાર મંત્ર આપ્યો હતો, પણ આ પુરુષે તો વેદ જ્ઞાન નો મંત્ર આપ્યો. એ વેદ જ્ઞાન નો મંત્ર એવો છે કે મંત્ર ની સાધનાથી દેવ હાજર થાય છે. આ બને એવો બનાવ છે દર્શન આચાર્ય ગિરનાર ઉપર જયપુરમાં કહ્યું કે વેદ જ્ઞાન ના મંત્ર થી દેવ હાજર થાય. ભલે ખુશ થઈ ગયા કે દેવ હાજર થાય, પણ કયો દેવ? આ ચૈતન્ય દેવ ની વાત છે. તમારે ઓળો દેવ જોતો હોય તો નથી. લોકોને તો બસ કઈ બહાર નું વૈભવ ને પૈસા હોય એ જોઈ છે. દર્શન આચાર્ય થઈ ગયા ગિરનાર ઉપર, એમને આયુષ પૂરું થવાનો ખ્યાલ આવ્યો એટલે દક્ષિણમાંથી મુનિરાજ ને બોલાવ્યા અને એમને બધું આપી દીધું. ધવલ મા ધવલ હજારો લાખો શ્લોક ત્યારે એની પરીક્ષા કરવા માટે થઈને એને મંત્ર બનાવી રાખ્યો. દઈને પુષ્પદંત અને પૃથ્વલિ બે મહાસમર્થ આચાર્ય મંત્રમાં થોડું કાનો માત્રામાં ફેરફાર કરીને આપ્યો એની પરીક્ષા કરવા માટે. એને સાધના કરી ત્રણ દિવસના ઉપવાસ કર્યા. દેવ હાજર થયા પણ કદરૂપા, કોઈને પૂછણું નહીં, કોઈને દાંત મોટા નહીં, જીભ બાઈને લટકે ને આ શું કે આ જીભ સાધના દેવ નહીં. મંત્ર પોતે સુધાર્યો, જોયો હા આ તો ગુરુએ અમારી પરીક્ષા કરવા માટે પાત્ર હોય તો એને જ્ઞાન આપે ને. પાછો મંત્ર સુધાર્યો પોતે, ગુરુ પાસે પૂછવા લાગ્યા સમર્થાચાર્ય પોતે સુધાર્યો અને મંત્રમાં પાછા દેવ હાજર થયા સાસન દેવ. ત્યારે પછી દર્શન આચાર્ય ભગવાન પાસે જાય છે અને આ વાત કરે છે અને પછી કે બેસી જાઓ સામે. પછી આ બોલે અને ઓલા સાંભળે. લખવાનું તો હતું નહીં કઈ. 2000 વર્ષ પહેલા એટલે કુનકુન આચાર્ય ભગવાન ની પહેલા દર્શન આચાર્ય થઈ ગયા ચંદ્રગુફા છે ગિરનાર ઉપર. એમ આ ભેદ જ્ઞાન નો મંત્ર છે એ ચૈતન્ય દેવ હાજરા હજુર હાજર થઈ જાય એ મંત્ર ને આધીન છે. ભેદ જ્ઞાન જેટલા ચિત્ત પરમાત્મા થયા એટલા બધા ભેદ વિજ્ઞાન થી થયા છે. નિયમ છે ત્રણે કા. તો ભેદ વિજ્ઞાન નો મંત્ર આપણને ગુરુદેવે આપ્યો. આ ભગવાન થવાનો મંત્ર હો, પામરતા મટી જાય, પરાધીનતા મટી જાય. સવારે ઉઠીએ ત્યાં હાય સુધીમાં પરાધીનતા ને પરાધીનતા, બીજું કઈ એમાં સ્વાધીનતા આતોય નમરે. આકુરતા આકુરતા ને આકુરતા બીજું કઈ નહીં. એટલે ભેદ જ્ઞાન ના ભેદ જ્ઞાન ની મંત્ર છે. એને ભેદ દેખતો નથી. જ્ઞાનમય આત્મા હું છું ને રાગમય હું નથી, એનો નિષેધ નથી કરતો. શુભ ભાવ એનો હું કરતા ને મારું કર્મ એમ નથી. હું કરતા અને આત્માનું જ્ઞાન એ મારું કર્મ, રાગ મારું કર્મ. રાગ મારાથી ભિન્ન છે, જાતિ જુદી છે, તેથી ખરેખર સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો રાગી કરતાનું કર્મ હોઈ શકે નહીં. એમ કરીને એને નિષેધ કરવો જોઈએ, શુભ ભાવનો નિષેધ. હા હા શુભ ભાવનો નિષેધ. અરે ભાઈ શુભ ભાવ છે તે વિભાવ છે, મારો સ્વભાવ નથી એનું નામ નિષેધ. શુભ ભાવ ને છોડીને અશુભ ભાવ કરવો એમ વાત છે નહીં. શુભ ભાવ તો સાધક ને પણ હોય છે. કુંકુંદ આચાર્ય ભગવાન ના શાસ્ત્ર લખો એ શુભ ભાવ છે, પણ શુભ ભાવમાં ઉપાધેય બુદ્ધિ નથી. શુદ્ધ આત્મા ઉપાધેય બુદ્ધિ જામી ગઈ છે. શુભ ભાવ આવે છે એના સ્વ અવસરે, જાણે છે કે આ શુભ ભાવ આવ્યો, આવે ને જાય છે એને સ્વભાવ ઉપર લક્ષ રાખતો પરિણામ ને જાણતો પરિણમી જાય છે. આત્મા સ્વભાવ ઉપર લક્ષ રાખતો અને પરિણામ થતા આવતા જતા એને જાણતો પણ પોતે પરિણમે છે, એને કરતો પરિણમતો નથી. કે તેમનો ભેદ દેખતો નથી. અજ્ઞાની પ્રાણી છે તો જુદા, દેહ ને આત્મા છે તો ભિન્ન ભિન્ન, ચોખા ને પોઈતરા છે તો ભિન્ન ભિન્ન, ઘઉં ને કાંકરા છે તો જુદા, કપડું ને રાતો રંગ પીરો તો રાતો રંગ અને કપડું બે જુદા છે, પણ જેને રાતા રંગ ઉપર પ્રેમ ચડી ગયો છે એને જુદાય દેખાતી નથી, કપડું રાતું લાગે છે. કપડું કેવું છે? સફેદ. એને રાતા રંગનો સંયોગ સંબંધ થયો છે, સંયોગ સંબંધ છે. કપડાની સાથે જેમ એની સ્વચ્છતા ને તાદાત્મ્ય સંબંધ છે, એમ રંગની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, તો જુદો પડી જાય છે. પણ કપડું રાતું છે એમી માનીને એ રાતા રંગની હતા અને કપડાની સફેદા, એ બે ના લક્ષણ ભેદે ભેદ જાણતો નથી, ભેદ દેખતો નથી. કપડું રાતું છે ભાઈ, કપડું રાતું છે કે રંગ રાતું છે? હે, આ શું? ભુલેશ્વર માં એક વખત એક ભાઈ રાતું કપડું લઈ અને હું ટેબલ ઉપર પહોંચ્યો. આ કપડું કેવું છે, આ કપડું કેવું છે? બધાએ કે આ રાતું છે, રાતું છે. પછી કેટલાક ને મૂર્ખ છે, આ શું પૂછવાની વાત છે, આમાં શું પૂછતો હોય છે? હવે નજરે દેખાય છે રાતું રાતું છે, અમને દેખાય છે, એને દેખાય છે, અને પૂછે છે કે કપડું કેવું છે, આ કપડું કેવું છે, આ કપડું કેવું છે? બધાએ કે રાતું રાતું રાતું. એમાં એક કોક ભાઈ આવ્યો કે આ માણસ જે પૂછનાર છે એ મેઘ નથી લાગતો, આ પૂછનાર માણસ જે છે એ કઈ વિચક્ષણતાથી પૂછે છે. કે ભાઈ તમે શું પૂછો છો? કે ભાઈ હું બીજું કઈ પૂછતો નથી, આ જે કપડું છે એ કેવું લાગે તમને? તો કે તો હા હા, તો નીકળ્યો એક કપડું ધોવો ને રંગ રાખો. કપડું રાતું કેવું એ ઉપચાર નું કથન છે, એ અસત્યાર્થ છે. વ્યવહાર નહી નું કથન, વ્યવહાર નહી અસત્યાર્થ કહે છે, અન્યથા કથન કહે છે. ધર્મભાઈ, વ્યવહાર નહી કપડું સફેદ હોવા છતાં કપડાની સાથે રંગનો સંયોગ સંબંધ દેખીને વ્યવહાર નહી એમ કહે છે કે કપડું રાતું છે. નિશ્ચય નહી એમ કહે છે કે કપડું અત્યારે સફેદ છે. કે રંગ કહી જા પછી, રંગ જયારે છે ત્યારે કપડું સફેદ છે એમ નિશ્ચય નહીં થી જોઈ શકાય છે. થોડીક મહેનત તો ધીરુભાઈ કરવી પડશે, પણ લાભ મોટો, લાભ મોટો છે આમાં. હા, એક દિલ્હીના પત્રકાર છે આપણે મુમુક્ષુ રીતેશુ, સન્મતિ સંદેશ કાઢે છે. એક વખત જયપુર હું ગયો ત્યારે એ આવ્યા હતા, ત્યારે એને એમ કહ્યું, આહા, એક સમય થી કમાય અનંત કાળ તક ખાયગા. કમાણી કેટલી? એક સમયની. શુદ્ધ આત્માનો હજા અનુભવ થયો એક સમય. એક સમય કહેવાય ને, જગતની અંતર નું છે પણ એક સમય ટૂંકો કાળ, અનંત કાળ તક ખાયગા. એને અલ્પ કાળમાં પૂર્ણાનંદ ની પ્રાપ્તિ થાય, થાય ને થાય. મહેનત ઓછી ને લાભ મોટો, અને બોલ્યો ઢેડો જાજો ને લાભ કિંચિત, એકલો પાપ. ભાઈ કહ્યું તું અહીંયા એ એકાંત પાપ છે, એમાં પાપ એટલે દુઃખ. અહીંયા કે છે, અરે આ પુણ્યના પરિણામ, અરે આ સાંભળવાનો જે સમયસાર શાસ્ત્ર સાંભળવાનો તને વિકલ્પ ઉઠે છે ને, એ તારા હાથમાંથી જુદો છે. એ તારા આત્માને આધારે નથી, તું ખરેખર એનો કરતા પણ નથી. તું તો એનો જાણનાર રે, પણ એનો જાણનાર ક્યારે? કે જાણનાર ને જાણે ત્યારે ઓનો જાણનાર કહેવાય. બાકી જાણનાર ને જાણે નહીં ત્યાં સુધી રાગ નો જાણનાર કહી શકાતો નથી. ધર્મભાઈ પ્રશ્ન પૂછ્યો તો સવારે કે રાગ ને જાણવું એ શું? અજ્ઞાન કહ્યું, વ્યવહાર નહી. વ્યવહાર તો ક્યારે કહેવાય? કે રાગ થી ભિન્ન પડીને પોતાના શુદ્ધાત્માને અનુભવે, પછી અસ્થિરતાનો રાગ આવે એને જાણેલો પ્રિજનમાન. નિશ્ચય હોય તો વ્યવહાર હોય, નિશ્ચય વિના વ્યવહાર ન હોય. તેમનો ભેદ દેખતો નથી. અરે પ્રભુ, તારો આત્મા ને રાગ જુદા જુદા છે, તને કેમ જુદા દેખાતા નથી? અમને તો જુદા દેખાય છે, સર્વજ્ઞને જુદા દેખાય છે, અમને જુદા દેખાય છે, અને તમને એ જુદું કેમ દેખાતું નથી? અમને આશ્ચર્ય થાય છે. તેમનો ભેદ દેખતો નથી, જુદા દેખતો નથી, ત્યાં સુધી લિમિટ બાંધી, હો લિમિટ બાંધી, જ્યાં સુધી જુદા દેખે નહીં ત્યાં સુધી એ અજ્ઞાની છે. જ્યાં જુદા દેખા તો જ્ઞાની થઈ ગયો. ત્યાં સુધી નિશંક રીતે ક્રોધાદિમાં પોતા પણ વર્તે છે. ઓમાય નિશંક હતું જ્ઞાનમાં, આમાય નિશંક, એમાં પ્રશ્ન ક્યાં છે? પુણ્ય પાપના પરિણામ તો મારા છે, પુણ્ય પાપના પરિણામ તો મારામાં થાય છે, મેં કર્યા આ જ મારા પરિણામ છે, આ પરિણામ તો મેં મારા છે, મારામાં થાય છે, આ કઈ પરિણામ બીજાના નથી, આ પરિણામ તો મારામાં થયા, આ સાંભળવાનો જે રાખ્યો એ તો મારામાં થાય છે, એ મેં કર્યું, એમ એમાં રાગમાં મારાપણું માને છે આત્મા, ત્યાં સુધી અજ્ઞાની છે, નિશંક રીતે વર્તે છે. દયાના પરિણામ આવ્યા કે ના મેં કર્યા? જ્ઞાની કે દયાના પરિણામ આવ્યા તને? તો બોલો કે મેં કર્યા. એક કે છે આવ્યા અને બીજો કે છે મેં કર્યા, કેટલો મોટો તફાવત. એક કે છે આવે છે એના સોસરે થવા યોગ થાય છે, દયાના પરિણામ થવા યોગ, નવે તત્વ થવા યોગ થાય છે. લલિતાબેન ખુશ થઈ ગયા હતા, થવા યોગ થાય છે એમાં. ઓહો, તેરમી ગાથા લીધી છે આપણે ક્યાં વખતે, થવા યોગ થાય છે. મારા કેરા થતા નથી, ન થવા યોગ થાય એમ પણ નહીં, અને હું કરું તો થાય એમ પણ નહીં. હું તો જ્ઞાયક નો જાણતા જાણતા થવા યોગ થાય એમ જાણું. જાણવાના સ્વભાવમાં જો રીએ તો કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય, ને પરિણામ થયા વિના રીએ નહીં, ને પરિણામ ની કરતા બુદ્ધિ છૂટી જાય. થાય અને અકર્તા રીએ, ઈ ગજબ. પરિણામ થયા કરે અને છતાં એનો અકર્તા રહ્યા કરે, એટલે એનો સાક્ષી રહ્યા કરે, એનો જ્ઞાતા રહ્યા કરે. આ અંદર ની વાતો છે બધી. પરિણામ તો થયા જ કરે, પરિણામ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય, સાધક હોય તો સાધક ને પરિણામ તો થયા કરે, એની ભૂમિકા અનુસાર ચોથે ચોથા ને યોગ, પાંચમે પાંચમા ને યોગ, નીચે શુભાશુભ ભાવ બે થાય, ઉપરમાં શુભ વધારે થાય, છઠ્ઠે તો શુભ થાય, પણ થાય છે. પાંચમા આવર્ત ના પરિણામ ને સાધક આત્મા કરતો નથી, લે કિરાવિના થાય છે, એની મેળે મેળે. હા ભાઈ, એની મેળે થાય છે, કેમ કે એ પર્યાયના સટકારક પર્યાયમાં છે, એના સ્વઅવસરે પર્યાય પ્રગટ થાય છે. એનો ભગવાન આત્મા નિષ્ક્રિય કરતા હોવાથી એનો કરતા નથી. પર્યાય પર્યાયનું કારણ પર્યાય કનો કરતા પર્યાય છે, દ્રઢ સ્વભાવ એનો કરતા નથી. નિશંક રીતે ક્રોધાદિમાં પોતા પણ વર્તે છે, આ પરિણામ તો મારા છે, ક્રોધ માન માયા લોભ ક્ષમાનો ભાવ મેં કર્યો, આ ક્ષમાનો ભાવ મેં કર્યો. ક્ષમાનો ભાવ થયો એ વખતે ક્ષમાને જાણનારું જ્ઞાન થયું, કે ક્ષમા થયો અને ક્ષમાને તે કર્યું, કે જ્ઞાનને તે કર્યું? તે તું શેનો કરનાર છો? કે ક્રોધ થયો એ વખતે ક્રોધ થયો એમ જાણવામાં આવ્યું, કે જે જ્ઞાન છે એ જ્ઞાન જો આત્માને જાણે તો એ જ્ઞાન આત્માનું કર્મ થઈ જાય, એકલા ક્રોધ ને જાણે તો એ અજ્ઞાન છે. રમતભાઈ, ક્રોધ ને કરે તો એ અજ્ઞાન, અને એકલા ક્રોધ ને જાણવા રોકાય તો? કેમ કે પોતા જે જ્ઞાન જેનું હતું એને ન જાણ્યું, અને જે જ્ઞાન જેનું નતું ક્રોધ નું નથી. જ્ઞાન જ્ઞાન ક્રોધ નું છે, જ્ઞાન તો આત્માનું છે. તો જે જ્ઞાન જેનું છે એને ન જાણતા, જે જ્ઞાન જેનું નથી એ જ્ઞેયને જાણવા રોકાણું જ્ઞાન, એ અજ્ઞાન છે. જમકલાલજી, પણ જાણવામાં દોષ શું? ભાઈ, જાણવામાં પણ કેને જાણવું? જ્ઞાન કેનું છે? જ્ઞાન ક્રોધનું છે કે જ્ઞાન આત્માનું છે? જ્ઞાન તો આત્માનું છે, અને જો આત્માને પ્રસિદ્ધ ન કરે જ્ઞાન, અને એકલા ક્રોધાદી ને રાગ ને ભેદ ને પ્રસિદ્ધ કરે, એ તો અજ્ઞાન છે, વ્યવહાર પણ નથી, એ વ્યવહાર પણ નથી. રાગ ને કરે એવી બુદ્ધિ હોય તો અજ્ઞાન છે, અને પોતાના સ્વભાવને જાણવાનું ચૂકીને રાગને જાણવા રોકાય તો પણ અજ્ઞાન છે. સાધક તો લખ્યું છે ને 12મી ગાથામાં કે તે કાળે જાણેલો પ્રજ્ઞાન છે. અરે ભાઈ, એ તો શુદ્ધાત્મા આદરેલો પ્રજ્ઞાન છે, ઠરાતું નથી, સવિકલ દશા છે. એને જાણેલો પ્રજ્ઞાન એમ કહ્યો કે કરેલો નથી માટે જાણેલો પ્રજ્ઞાન લખ્યું, એમાં મર્મ છે. ક્રોધાદિમાં પોતા પણ વર્તે છે, આ તો પરિણામ મારા છે. હવે 1000 રૂપિયાનું દાન આપ્યું, હવે દાન આપ્યું એ લોકશાહ એટલો મંદ થઈ, અને કે છે કે એ પૈસા તારાની અને જે કશાય ની મંદતા લોકશાહ ઘટ્યો એ પણ તારા પરિણામ નહીં. તો કે બે ગયું, પૈસા ગયા અને પુણ્ય ગયું અમારું. આ હારું તો આપણે પૈસા આપવા બંધ કરવા કાલથી. બોલો, જો ઊંધો પડ્યો હોય, ઊંધો શું પડે છે ભાઈ? એમ નથી બાપુ, તું તો જાણનાર છો, તો પૈસા નો લેનાર દેનાર તું નહીં. ને રાગ નું કરવું ને રાગ ને ફળ દુઃખ નું ભોગવું એ આત્માનો સ્વભાવ નથી. આ તો સ્વભાવની અંદર પકડ થાય, દ્રષ્ટિમાં સ્વભાવ લેવાની વાત છે. નિશંક રીતે ક્રોધાદિમાં પોતા પણ વર્તે છે, અને ત્યાં ક્રોધાદિમાં પોતા પણ વર્તો તે એટલે રાગાદિને પોતા પણ પોતાનું એક કર્મ બનાવતો માનતો તે. જો કે ક્રોધાદિ ક્રિયા પ્રભાભૂત હોવાથી નિષેધવામાં આવી છે, ઓમાં જ્ઞાન ક્રિયાથી. આમાં ક્રોધાદિ વિભાવ ભાવની ક્રિયા, ક્રિયા બે પ્રકારની, એક સંવર નિજરાની ક્રિયા અને એક પુણ્ય પાપની ક્રિયા. ક્રિયા બે પ્રકારની, એક બંધનું કારણ ને એક મોક્ષનું કારણ. ક્રિયાના બે પ્રકાર, એક વૈભાવિક ક્રિયા અને એક સ્વાભાવિક ક્રિયા, એક અધર્મની ક્રિયા અને એક ધાર્મિક ક્રિયા. જો કે ક્રોધાદિ ક્રિયા પ્રભાવભૂત હોવાથી, એમાં સ્વભાવભૂત હતો, આમાં પ્રભાવભૂત લખ્યો હોવાથી નિષેધવામાં આવી છે. શુભાશુભ ભાવ એ વિભાવભૂત ક્રિયા છે, એ નિષેધવામાં આવી છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ એમ કહ્યું છે કે એ તો નિષેધવા યોગ છે, એ કંઈ કરવા યોગ નથી. થાય એને જાણે, કરે નહીં એનું નામ નિષેધ. શું કહ્યું? શુભ ભાવ આવે, થાય, હોય એને ઉપાદેય પણે ન માને અને એને હે પણે જાણે, એનું નામ એમાં નિષેધ બુદ્ધિ કહેવામાં આવે છે. શુભ ભાવને ત્યાગ કરવો ને ટાળી દેવો એનું નામ નિષેધ નથી. હોય એમાં અના ઉપાદેય બુદ્ધિ ન થવી, હોય એને વિભાવ ભાવ જાણવો, એનું અવલંબન ન લેવું, એમ જાણવું એનું નામ, એનો નિષેધ કર્યો કહેવામાં આવે છે. પરભાભૂત હોવાથી નિષેધવામાં આવી છે, તો પણ ભગવાને તો એનો નિષેધ કર્યો છે, તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અભ્યાસ હોવાથી અનાદિનું લપ છે. પણ તમે પાપની ક્રિયાનો તો નિષેધ કરો, પણ પુણ્યની ક્રિયાનો નિષેધ કરો તો અમારે ક્યાં જવું? આકરું લાગે. પુણ્યની ક્રિયાનો નિષેધ એટલે શું? કે પુણ્યના પરિણામ છોડીને પાપના પરિણામ ગ્રહણ કરવા એનું નામ નિષેધ નથી. એ પરભાવને પરભાવ રૂપે જાણીને એમાં ઉપાદેય બુદ્ધિ છોડી દેવી ને સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ કરવી એનું નામ એનો નિષેધ કર્યો કહેવામાં. હોય ખરા ભાવ, પણ એ ભાવ મારો સ્વભાવ નથી, એ મારું કર્મ નથી, એ કરવા યોગ છે, એ બી બુદ્ધિ છોડી દેતો. સ્વભાવભૂત હોવાનો તેને એટલે અજ્ઞાનીને અભ્યાસ હોવાથી, અભ્યાસ કરતા કરતા અનાદિકાળનો અભ્યાસ થઈ ગયો છે. શુભ અને અશુભ ભાવ, ત્રીજી વળી ક્રિયા ક્યાં, કાં અશુભ ને કાં શુભ, બે ક્રિયા હતી. એક છે મુંબઈમાં ભાઈ મારવાડી, એ બેંગ્લોર આવ્યા હતા, ગુરુદેવને કહ્યું, વારો છે માટે નહીં, હું નિર્ધન છું માટે નહીં, શરીરમાં રોગ આવ્યો માટે આમ થાય છે એમ પણ નહીં. પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા, જ્ઞાન ભવન માત્ર શુદ્ધ આત્માને અવલંબે જે સમ્ય જ્ઞાન પ્રગટ થાય એવું જે જ્ઞાનનું ભવન, જ્ઞાનનું આચરણ, એવી જે ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટારૂપ જે ક્રિયા, તેનો ત્યાગ કરીને, સમયે સમયે ધર્મનો ત્યાગ કરીને, શું કહ્યું, સમયે સમયે ધર્મનો ત્યાગ કરે છે અને અધર્મનું ગ્રહણ કરે છે. કોઈ કોઈ ધર્મનો ત્યાગ કરતો હોય છે, આ કેવી વાત લખેલી છે, આમાં આવું કેમ લખ્યું હશે, કઈ ધર્મનો તો અમે જૈન થઈએ, કઈ ધર્મનો ત્યાગ કરીએ. ભાઈ સમયે સમયે તું ધર્મનો ત્યાગ કરી રહ્યો છો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તું પ્રગટ કરતો નથી, એ ધર્મના પરિણામ તું સમયે સમયે પ્રગટ કરતો નથી, જેથી તે ધાર્મિક જે પરિણામ છે ધર્મના પરિણામ તું ત્યાગ કરી રહ્યો છો, ધર્મનો ત્યાગી છો તું. પુંચી લાભ માને મનાવે એ ધર્મનો ત્યાગ કરે છે, પણ ધાર્મિક સ્થાનમાં કઈ ધર્મના ત્યાગની વાત હોય? અરે ભાઈ, સમયે સમયે તું તારા શુદ્ધાત્માને ભૂલી જાત, પોતાને ભૂલીને પરને પોતાનું માનવું, એના જેવું કોઈ અજ્ઞાન બીજું નથી. માટે ધર્મનો ત્યાગી છે સમયે સમયે, હો એક એક સમયનો હિસાબ છે, આ લેખા છે સર્વજ્ઞ ભગવાનના, એક એક સમયે સમયે પોતાના સ્વભાવને ભૂલે છે અને પુણ્ય પાપને પોતાના પરિણામ માને છે, એમાં કર્તૃત્વ માને છે, એટલે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતી નથી, એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવતી નથી, એનો ભેદ દેખતો નથી, એની જુદાઈ દેખતો નથી. ધર્મનો ત્યાગી સમયે સમયે, હાથે કરીને ધર્મનો ત્યાગ કરે છે, ગજબની વાત. કોઈ ધર્મનો ત્યાગ કરાવતો નથી, પણ ધર્મનો ત્યાગ સમયે સમયે કરે છે. એમાં લખ્યું છો જ્ઞાન ભવન માત્ર, આમાં લખ્યું છે, એનો અર્થ ચાલે છે ખેતીભાઈ, જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન એટલે જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા, જ્ઞાન અને વૈરાગ, જ્ઞાન અને વૈરાગ એવી બે ધાર્મિક જે ક્રિયા છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એવી જે અવસ્થા, તેનો ત્યાગ કરીને, અવસ્થાનો ત્યાગ કરીને પ્રગટ કરતો નથી જ્ઞાતા દ્રષ્ટાની ભવનની ક્રિયા, એનો ત્યાગ કરીને એટલે છોડીને, એને નહીં ઉત્પન્ન કરતો, સમ્યક દર્શનને નહીં ઉત્પન્ન કરતો, મિથ્યા દર્શનને ઉત્પન્ન કરે છે, ત્યારે એ સમ્યક દર્શન રૂપી ધર્મ એનો ત્યાગી બની જાય છે. એનો ત્યાગ અને મિથ્યાત્વનું ગ્રહણ, ગ્રહણ કરવું જોઈએ સમ્યક દર્શનનું અને મિથ્યાત્વનો કરવો જોઈએ ત્યાગ. દિલ્હીમાં એક વખત હું ગયો, મોટા કરોડપતિ માણસ છે, જૈના વોચ કંપની ચાલે છે, પ્રેમચંદજી છે, એના માતાજી ગુજરી ગયા હમણાં, એને ત્યાં ઉતરો તો થોડા દિવસ પછી વાંચનમાં આવે સ્વાધ્યાયમાં, પછી એક વખત વાત નીકળતા નીકળતા કહ્યું કે જૈન દર્શનમાં ત્યાગ છે અને ત્યાગ વિના ધર્મ ન થાય, એ બધાને ગીમું. અરે પણ ગ્રહણ પૂર્વક ત્યાગની વાત છે પંડિતજી, એ શબ્દ તો મેં આટલી ઉંમરમાં દેખાય નહીં સુનાની, મેં કહું પંડિત નથી, હું તો વેપારી છું ભાઈ, તો કે વાંચે બધા પંડિત જી કે ગ્રહણ પૂર્વક ત્યાગ, સમ્યક દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ, એમ જેટલી માત્રામાં સ્વભાવને આશરે વિતરાગ ભાવનું ગ્રહણ, એટલી માત્રામાં રાગનો ત્યાગ, એ ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિ સર્વજ્ઞ ભગવાનના માર્ગમાં છે. આખું જગત કે છે કે ત્યાગ કરો, ત્યાગ કરો, જ્યાં જાઓ ત્યાં આટલા પછકાળી અટનો ત્યાગ કરો. ટીકાની વાત નથી, આવો આ કોઈ ટીકાની વાત નથી, આ તો તાત્વિક વાત છે, કોઈ વ્યક્તિની વાત આમાં ન લેવી. કે ત્યાગ કરો, અન્યમતિ પણ કે છે કે ત્યાગ કરો, પણ ત્યાગ કરો, ત્યાગ કરો પણ પૂછતું નથી, પણ ત્યાગ કરવો તો ગ્રહણ શેનો મારે કરવું, તમે થુનગટ કહેવા લાગો છો. આ શબ્દ કોણ કહે કે ગ્રહણ પૂર્વક ત્યાગ થાય? તમે થુનગટિયા લાગો એમ કે. અરે ભાઈ, આ સોનગઢ ની વાત નથી, આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. આ તો 2000 વર્ષ પહેલાના શાસ્ત્રમાં લખેલી વાત છે. ગ્રહણ પૂર્વક ત્યાગ જ્યાં વાત કરી, પછી તો એટલા ગગડા થઈ ગયા ને એટલી એટલી વાતો કરી. આહા, એટલું કહ્યું કે અમે તો બહુ ત્યાગીઓને ભોજન આપ્યા, ત્યાગોની સુસા કરી, બહુ સેવા કર્યા, પણ આ વાત કાન ઉપર અમને આવી નહી કે ગ્રહણ પૂર્વક ત્યાગ થાય. ત્યાગની વાત ગમતી હતી બહુ, ત્યાગની વાત તો બહુ ગમે. ક્રોધ છોડો, માન છોડો, માયા છોડો, લોભ છોડો, કષાય છોડો. કષાય છોડો, કષાયથી દુઃખ થાય હો, કષાય છોડવા યોગ છે. હા, એ બરાબર, પણ કષાય છોડે પણ ગ્રહણ શેનું કરવું? એ કોણ ક્યાંથી કરે? જ્ઞાની સિવાય કોઈ જાણતું નથી. એ વાત અહીં કરે છે કે સમયે સમયે અવસ્થાનો ત્યાગ કરે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ક્રિયા, જે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ, એનો કરે છે ત્યાગ. એને ગ્રહણ પૂર્વક તો ત્યાગ કરે છે. એ અજ્ઞાની ગ્રહણ પૂર્વક જ ત્યાગ કરે છે. જેનું ગ્રહણ કરે છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું ગ્રહણ કરે છે, અને સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો ત્યાગ કરે છે. એને ગ્રહણ પૂર્વક ત્યાગ તો આવડે છે, પણ વિધિ ઊંધી કરે છે. આખી આખી ધંધો બધો ખોટનો કરે છે. 10 રૂપિયા ડઝન લઈ ઉધાર અને 9 રૂપિયા રોકડેથી વેચે. પેઢી કેટલા થી હાલે? હા, અત્યારે તો વાપરો ક્યાં? હા, એ પેઢી કેટલો ટાઈમ આવતી છે? હા, એને ત્રસની પર્યાય બહુ થોડો ટાઈમ દીયો. મોટો નુકસાન નો ધંધો છે. આ કઈ સાધારણ નુકસાન નો વેપાર નથી. આ ધર્મ નો ત્યાગ કરે એનો દંડ મોટો છે, અને ધર્મ નું ગ્રહણ કરે એનો લાભ મોટો છે. આમાં લખ્યું છે કે ધર્મ નો ત્યાગ કરે છે ક્ષેત્રભગભાઈ, એમાં લખ્યું છે. જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર ઉપર થાત ક્રોધાદિ વ્યાપાર ઉપર પ્રવર્તો પ્રતિભાસે છે. ગ્રહણ કર્યું મિથ્યાત્વનું ગ્રહણ ને સમય દર્શનનો ત્યાગ, ધર્મનો ત્યાગ ને અધર્મનું ગ્રહણ, આ ઊંધો ધંધો કરે છે. બધા જીવ માટે છે. ધીરુભાઈનું તો નામ, ધીરુભાઈનું તો ખાલી નામ, બાકી જીવ માત્ર ઊંધો ધંધો કરે છે. નામે કેનું લેવાય? કરતો નાકની દાંડી ઠેડાઈ જાય નામ લેતો. હા, મારું નામ લઈને કયો છો? એટલે નામ પણ એવાનું લેવાય કે એને ખોટું ન લાગે. સમજી ગયા? અજ્ઞાન ભવન વ્યાપાર ઉપર થાત ક્રોધાદી વ્યાપાર ઉપર પ્રવર્તો પ્રતિભાસે છે. તે કરતા છે, તે અજ્ઞાની આત્મા ક્રોધાદી ક્રિયાનો કરતા બની જાય છે. એ પણ વિશેષ અપેક્ષા એ કરતા વિનો છે. એનો જે સામાન્ય સ્વભાવ તો અકર્તા પણ રહી ગયો છે, પણ અકર્તા દ્રષ્ટિમાં નથી આવતો એટલે રાજનો કરતા પોતે બની જાય છે. શું કહ્યું? એ સમજવા જેવી વાત છે. એક સામાન્ય પડખું, એક વિશેષ પડખું. આત્મામાં બે પડખા છે, બે પડખા છે. જો 500 નંબરનું પાનું કાઢો, પાનું 500, આમાં 500 નથી, બીજું છે, કાઢી દો. 344 ગાથા પછી છે. પાનું 488 છે આમાં, પણ 344 ગાથા કાઢશો એટલે આવી જશે. 44 પછી છેલ્લો પારો, ટીકાનો છેલ્લો પારો, આવાર્થની ઉપર. માટે એક નાયક ભાવ, જો એક સામાન્ય પડખું ને વિશેષ પડખું. વિશેષમાં કરતા બન્યો છે, છતાં સામાન્ય સ્વભાવ કરતા પણ રહી ગયો છે. એટલે જયારે અકર્તા ઉપર દ્રષ્ટિ પડે ત્યારે વિશેષમાં પણ અકર્તા થઈ જાય. હવે આમાં ટાઈમ ક્યાંથી મળે? કારણ કે ઉમા પૈસા ઘણા ને એજન્સી ફિલિપ ની ને આ ને તેની. શું કહ્યું? એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, એક દ્રવ્ય ને એક પર્યાય. એક દ્રવ્ય નું પડખું ટકતું અને એક પલટતું પર્યાય નું પડખું. બે પડખા થઈને એક આત્મા છે. એમાં જે સામાન્ય પડખું છે એ તો જ્ઞાયક ભાવ અનાદિ અનંત એવો ને એવો બિરાજમાન છે, શુદ્ધ ટંકોત્કીર્ણ. એ તો અકર્તા પણ રહ્યો છે, ત્રણેક અકર્તા રહ્યો છે. પણ વર્તમાન જે પર્યાય નું પડખું છે એમાં સક્રિય ધર્મ છે, એમાં ક્રિયા થાય છે. અનાદિ અનંત એમાં ક્રિયા થયા જ કરે, અને દ્રવ્ય સ્વભાવ ત્રણેકા નિષ્ક્રિય રહ્યા કરે. દ્રવ્ય સ્વભાવ જે છે એ ત્રણેકાળે નિષ્ક્રિય એટલે અકર્તા પણ રહ્યા કરે, જ્ઞાયક ભાવ. અને વિશેષ પડખું જે છે એ સક્રિય છે, પર્યાય નું પડખું. એમાં ક્રિયા છે, પર્યાયમાં ક્રિયા હોય, પર્યાયમાં ક્રિયા હોય. પછી એ ક્રિયા જો પરલક્ષવાળી હોય તો રાગ થાય, અને સ્વલક્ષવાળી હોય તો વિતરાગ ભાવ થાય. પણ બે પ્રકારની ક્રિયા વાન એક પડખું થાય છે એમાં, એ વાત કરે છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ, સામાન્ય એટલે ત્રિકાળ દ્રવ્ય, એની અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એ જ્ઞાયક ભાવ તો સહજ જ્ઞાન ને આનંદમય મૂર્તિ ત્રણે કાળ રહેલો છે. જમનાથભાઈ, આ ત્રિકાળી એક પડખું છે ને એક વર્તમાન પડખું. સોનાના બે પડખા છે. સોના, સોનું એક મૂળ સોનું દ્રવ્ય, ઈ ને રીએ એવું ને એવું રીએ અને એના ઘાટ બદલે. એ બે પડખા વાળો દરેક પદાર્થ છે, દ્રવ્ય જળ ને ચેતન બધાને બબે પડખા છે. એમાં એક પડખું પલટે નહીં, બદલે નહીં, વધઘટ થાય નહીં, એને આવરણ ન હોય, એ પરિપૂર્ણ હોય. અને એક વર્તમાન પર્યાય નું પડખું જેમાં પલટો થાય. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એ જ્ઞાન નું તો અજ્ઞાન કોઈ કાળે ન થાય. પર્યાયમાં જ્ઞાન થાય ને અજ્ઞાન થાય, એમાં ફેરફાર થાય પર્યાયમાં. પણ દ્રવ્ય સ્વભાવ તો, જ્ઞાયક સ્વભાવ તો જ્ઞાન સ્વભાવે અવસ્થિત, અવનામ નક્કીપણે ત્રણેકા જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન જ રહેલું છે. એમાં અજ્ઞાન થતું નથી, કેમ કે એમાં ઉત્પાદ નથી. ઉત્પાદ નહીં હોય એમાં ફેરફાર થાય, ધ્રુવમાં ફેરફાર થાય. બહુ સરસ વાત. થોડુંક એક ધ્યાન રાખીને જરાક સાંભળે ને, અને મધ્યસ્થને સાંભળે તો એનું કામ થાય એવું છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત, અવનામ નક્કીપણે જે સ્વભાવ છે તેનો તે રહે, તેને અવસ્થિત કહેવાય. હોવા છતાં હવે આગળ હવે બીજા પડખાની વાત કરે છે. ભૂલ ક્યાં થાય છે જીવ? જ્ઞાયક ભાવ ભૂલતો નથી, પણ જ્ઞાયક ભાવની જે પર્યાય છે પરિણમન અવસ્થા એમાં ભૂલ થઈ જાય છે. અને એ ભૂલ ક્યાં થાય છે એનો પોઈન્ટ પણ બતાવે છે કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જો આત્માથી ઉત્પન્ન થતા ભાવો નથી લીખા. શું કહ્યું? એક એક આ તો મહામંત્રો છે. આ કઈ સાધારણ વાત? ભાવલિંગી સંત જેને ત્રણ કષાય નો અભાવ અને જે નિત્ય
રાગ નો કરતા કેમ બને છે
એનું કારણ શું છે એનું કારણ આમાં બતાવે છે. સ્વભાવ તો રાગને કરવો એ તો આત્માનો સ્વભાવ તો નથી, અને છતાં રાગ તો અનાદિથી પર્યાયમાં થાય છે. તો થાય છે એનો કરતા કોણ છે અને એ કેમ થઈ જાય છે એ આમાં ખુલાસો છે. એક પદાર્થ છે, એના બે પડખા છે, છ દ્રવ્ય છે. બધા દ્રવ્યો જે છે અનંતા, જીવ અનંતા, અનંત પુદ્ગલ પરમાણુ, ધર્માતિકાય અધર્માતિકાય, આકાશ ને કામ, એવા જાતિ અપેક્ષા એ છ દ્રવ્ય છે, સંખ્યા એ અનંતાનંદ છે. એ બધા પદાર્થો સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે. સામાન્ય ને વિશેષ એટલે શું કે સામાન્ય એટલે દ્રવ્ય ને સામાન્ય કહેવાય. જે દ્રવ્યમાં અનંત ગુણો રહેલા હોય એને સામાન્ય પડખું કહેવાય, અને વિશેષ એટલે એની અવસ્થા થાય, પર્યાય, હાલત, દશા, પરિણામ, એને વિશેષ કહેવાય. પ્રત્યેક પદાર્થ આવા બે પડખાવાળો એક પદાર્થ છે. હવે એમાં એક પડખું જે સામાન્ય છે એ તો બધા દ્રવ્યોનું એવું ને એવું રહે છે, અને વિશેષમાં ફેરફાર થઈ જાય છે. એના આપણે એક બે દાખલા આપીએ એટલે સમજાય. જરા વિષય એવો છે કે સૂક્ષ્મ છે જરા, પણ સમજાય એવો છે. કેમ કે પોતાના ઘરની વાત છે આ જે વાતી છે ને, પોતાના ઘરની વાત છે કે પોતે જે મકાનમાં રહેતા હોય ને આપણે પૂછીએ કિશોરભાઈને કે તમારે કેટલા બેડરૂમ, શું કિચન, એ બધું કહી શકે પોતાના ઘરની વાત. પણ બીજાના ઘરની વાત પૂછીએ તો એ ના કહી શકે. એમ આ પોતાના આત્માના ઘરની વાત છે. એમાં શું છે ને શું થાય છે, શું થવું જોઈએ ને શું થઈ જાય છે, ભૂલ ક્યાં થાય છે એ બતાવે છે. એના માટે દ્રષ્ટાંત લઈએ આપણે કે પાણી છે, પાણી એનો સ્વભાવ ત્રિકા ત્રણેકા, શીતળ શીતળ શીતળ, ઠંડો ઠંડો, એનો સ્વભાવ છે. એકનું સામાન્ય પડખું છે. કોઈ કાળે પણ એનો જે ઠંડો સ્વભાવ છે એનો કોઈ કાળે નાશ ન થાય. હવે એની અવસ્થા વર્તમાનમાં ઉષ્ણ થાય છે, ઉની, એની પર્યાયની યોગ્યતા છે. અને અગ્નિને નિમિત્ત કહેવાય. નિમિત્તથી થતું નથી, પણ જ્યારે ઉષ્ણ પર્યાય થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ હોય. હવે એ પાણી જ્યારે ઊંડું થયું ત્યારે પણ પાણી શીતળ છે. પાણી એટલું બધું ઉષ્ણ થયું છે કે એમાં જો એ આંગળી બોળે તો ચામડી ઉતરી જાય, એટલું ઊંડું ગરમ ઉષ્ણ થયું છે. તે વખતે એનું એક બીજું પડખું છે, એકદમ શીતળ, 100% શીતળ. સૂર્ય 100% એનું બીજું પડખું છે, એનો શીતળ સ્વભાવ એને છોડ્યો નથી. કેમ કે જો અગ્નિ ઉપર ઊંડું પાણી નાખવામાં આવે તો અગ્નિને ઠારી નાખે, એ ઠારી નાખે એનો અર્થ એનો સ્વભાવ શીતળ રહી ગયો છે. એક બીજું એ પાણી જે ઊંડું થયું છે એ અગ્નિનો નિમિત્ત ખસી જાય છે, એની યોગ્યતાથી એ પરિણામ આપોઆપ અવસ્થામાં ઠંડક આવે છે. પર્યાયમાં ઉષ્ણતાનો અભાવ થાય અને શીતળ પર્યાયનો પ્રગટતા થાય, આવિર્ભાવ. એવા એ પર્યાયમાં બે પ્રકાર પડી ગયા. પહેલી અવસ્થા ઊની હતી, પછી અવસ્થા ઠંડી થઈ ગઈ. એ ફેરફાર જ્યારે થયો તો એ પરિણામમાં થયો છે. પાણીના પરિણામમાં, દશામાં, હાલતમાં ફેરફાર થયો છે. ફેરફાર થાય છે એ હકીકત છે. એ ફેરફાર થયો છે એ ખોટું નથી. એ જે પર્યાયમાં ફેરફાર થયો છે એ તો હકીકત ફેક્ટ છે. પણ આપણે તો હવે એ જોવું છે કે પાણી આટલું ઉષ્ણ થઈ ગયું હોય તો પણ એનું જે બીજું પડખું છે એ શીતળ સ્વભાવને છોડ્યું નથી. એમ પાણી માટીના સંગે એની અવસ્થા મલિન થઈ ગઈ હોય તો પણ પાણી એનો પોતાનો સ્વચ્છ નિર્મળ સ્વભાવને છોડતું નથી. ફટકડી નાખવાથી મેલ નીકળી જાય અને સ્વચ્છ પાણી પર્યાયમાં પ્રગટ થાય. પણ એ આવ્યું ક્યાંથી? નિર્મળતા કે શક્તિની વ્યક્તિ? શક્તિ એમ ને નિર્મળ પડીતી એ શક્તિની વ્યક્તિ થઈ. એમ પાણી ઊંડું હતું થયું તો એ ઠંડી અવસ્થા પ્રગટ ક્યાંથી થઈ? શક્તિની વ્યક્તિ થઈ. એમ એક દરેક પદાર્થ બે પડખાઓ છે. એમ સોનું, સોનુંયો ખાણમાંથી નીકળે ત્યારે અશુદ્ધ હોય, પણ એની અશુદ્ધ અવસ્થા વખતે પણ સોનું સો ટચ શુદ્ધ એવું એવું રહેલું છે. બીજું પડખું પદાર્થ એક અને પડખા બે. ચંપકભાઈ ખ્યાલ આવ્યો? પદાર્થ એક અને પડખા એના બે છે. એમ બધા જગતના પદાર્થો બે પડખાવા રહેલા છે. એમાં એક આત્મા પણ એક પદાર્થ છે, વસ્તુ છે. પદાર્થ એટલે વસ્તુ છે, છે છે ને છે. હવે એ એક આત્મામાં બે પડખા છે, એક ત્રિકાળી સામાન્ય ધ્રુપડખું, તેવું ને તેવું, તેવું ને તેવું, તેને તેને, તેવું ને તેવું. એ પડખું એવું ને એવું છે, અકબંધ શુદ્ધ પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલું છે, પરિપૂર્ણ સુખ સ્વભાવથી ભગવાન આત્મા રહેલો છે સિદ્ધાનંદ એક પડખે. હવે એનું એક બીજું પડખું છે પર્યાયનું, દશાનું, હાલતનું, પરિણામનું. એ પરિણામમાં અનાદિકાળથી રાગ થઈ રહ્યો છે. હવે એ પરિણામમાં જયારે અશુદ્ધતા આવી ત્યારે પણ એનું સામાન્ય પડખું શુદ્ધ એવું ને એવું રહી જાય છે. હવે પર્યાયમાં અશુદ્ધતા, મલિનતા, રાગદ્વેષ, મોહ, મમતા, ક્રોધમાન, માયા ને લોભ એવા જે વિકૃત ભાવ આવ્યા થાય છે, એ કેમ થાય છે એનું અહીંયા કારણ બતાવે છે. અને એમ થવા છતાં પણ તે પર્યાય અપેક્ષા એ કરતા બને છે રાગનો, પણ દ્રવ્ય અપેક્ષા એ તો આત્મા અકર્તા રહી જાય છે. એવો ને એવો કરતા બનતો નથી, એ આપણે લેવું છે. જો માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એટલે દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ, જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં સામાન્ય પડખું તો એવું ને એવું પરિપૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલું પડખું છે. આમ હોવા છતાં હવે એની અવસ્થામાં અશુદ્ધતા, મલિનતા આવી કેમ? ક્યાંથી આવી? એ શક્તિની વ્યક્તિ નથી થઈ, શક્તિમાંથી અશુદ્ધતા નથી આવી. કેમ કે શુદ્ધતામાંથી અશુદ્ધતા ન થાય, પણ એક સમયની પર્યાયની યોગ્યતામાં કેવી રીતે રાગાદી પ્રગટ થાય છે એનું કારણ બતાવે છે. કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જો આત્માથી, આત્માના સ્વભાવથી આ મિથ્યા દૌરત કશાયને જો એ પ્રકારના ભાવો ઉત્પન્ન થતા નથી, એ કર્મના સંગે કર્મકૃત છે, કર્મના સંબંધી થયેલા ભાવ છે, માટે કર્મથી ઉત્પન્ન થતા એટલે કર્મના સંબંધથી ઉત્પન્ન થતા એટલે કર્મના વશ જ્યારે પર્યાય થાય છે, પરણતી કર્મને વશ થાય છે ત્યારે પર્યાયમાં ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જે સમયે કર્મથી ઉત્પન્ન થયેલો ક્રોધ ઉત્પન્ન થયો, ક્રોધ એના કર્મના સંબંધથી નૈમિતિક ભાવ, તે ક્રોધના જ્ઞાન સમયે કેમ કે જ્યારે ક્રોધાદી ભાવ થાય છે ત્યારે હારે હારે જ્ઞાનનો પર્યાય પણ પ્રગટ થાય છે. એકલો ક્રોધ થાય અને જ્ઞાન ન થાય એમ ન બને. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ ગમે તે પ્રકારના પરિણામમાં વિકૃત અવસ્થા આવે તે વખતે એની સાથે સાથે જ્ઞાન પણ પ્રગટ થાય છે. કેમ કે આત્માનો સ્વભાવ ઉપયોગ રૂપ છે, એટલે એની દશામાં ક્રોધ આવ્યો એમ એનું જાણપણ પણ થાય છે. ક્રોધ થયો, ક્રોધ ગયો, ક્ષમાનો ભાવ આવ્યો, એવું જે જાણપણ પણ સાથે સાથે પ્રગટ થાય છે. એટલે બે ભાવ સાથે સાથે પ્રગટ થાય છે, જ્ઞાન પણ પ્રગટ થાય છે અને ક્રોધાદી વિકાર ભાવ પણ પ્રગટ થાય છે. હવે એમ કે છે કે એ ભાવોના જ્ઞાન સમયે એને જાણવાના કાળે, ક્રોધ માન માયા લોભ એને જાણવાના કાળે, અનાદિકાળથી જ્ઞેય એટલે રાગાદી ભાવો જે મિથ્યાત્વાદી કયા છે એ જ્ઞેય છે, અને જ્ઞાનના એટલે શુદ્ધ આત્માના વેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે આ રાગ ભિન્ન છે અને જ્ઞાન ભિન્ન છે, એ પ્રકારનું બેને જુદા પાડનારું એક ત્રીજું જ્ઞાન. જ્ઞાયકને ને રાગને, શુદ્ધ આત્માને ને આત્મને જુદું પાડનારું એક ત્રીજું જે જ્ઞાન પ્રગટ થવું જોઈએ, એ જ્ઞાન પ્રગટ થતું નથી. ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે ભેદ એટલે જુદા પાડવાનું એ જે જ્ઞાન છે એ જ્ઞાન થી શૂન્ય થઈ ગયો છે. દુઃખના પરિણામ આવ્યા તો એને એમ જ લાગે છે કે હું દુઃખી થઈ ગયો. એને બદલે આ દુઃખના પરિણામ આવ્યા એ મારા જ્ઞાન પદમાં જણાય છે, પણ દુઃખ અને જ્ઞાન કાંઈ એક નથી. એને બદલે અનાદિકાળથી દુઃખને જાણવાના સમયે, એવું લખ્યું ને, એના જ્ઞાન સમયે જે રાગ દ્વેષ ભાવ પ્રગટ થાય એને જાણવાના સમયે અનાદિકાળથી રાગ અને જ્ઞાયક આત્મા એના ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે, રહિત હોવાને લીધે, આ જાણનાર તે હું છું અને રાગાદી તે હું નથી, એમ બે વચ્ચેનું જે ભેદ વિજ્ઞાન કરવું જોઈએ એને જુદા પાડનારું એક જ્ઞાન પ્રગટ કરવું જોઈએ, એ જ્ઞાન થી શૂન્ય હોવાને લીધે, રહિત હોવાને લીધે, પરમે આત્મા તરીકે જાણતો એટલે જ્ઞેયને રાગાદીને આત્મા પણ જાણતો, જ્ઞાનને આત્મા પણ નહીં જાણતો, અને જ્ઞેયને આત્મા પણ જાણતો, રાગને આત્મા પણ જાણતો. રાગાદી પરિણામ મારા છે, મારામાં થાય છે, હું એનો કરનાર છું, દ્રષ્ટિ પડી કે પર્યાય ઉપર. પાણી ઊંડું થયું, પાણી ઊંડું થઈ ગયું, કોઈ આવી કે ભાઈ પાણી તો બહુ ઠંડુ છે, વાં ધુવાડા નીકળતા હોય, પાણીમાં ધુવાડા નીકળતા હોય, આ હા હા પાણી કઈ ટાઢું સીધો છે, બીજા કે હું આની ડગરી ચસકી ગઈ છે, શું કે શેઠ શું કયું પરિસ્થિતિ નહીં, હા 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 પાણી એવું ટાઢું દેખાય છે, તો શેઠ કે આંગળી મૂકો એમાં ખબર પડે આ ટાઢું છે, કહું એ આંગળી થી એનું માપ ન થાય, એ જ્ઞાન થી એનું માપ નીકળે. એમ આચાર્ય ભગવાન કહે છે કે પરને આત્મા પણે જાણતો રાગ દ્વેષ દયા દાન કરુણા કોમળતાના પરિણામ શુભ ને અશુભ પુણ્યના અને પાપના પરિણામ જે જ્ઞેય છે, જે જ્ઞેય છે જેમાં જ્ઞાન નો અભાવ છે, જેમાં જાગૃતિ નો સ્વપ્ન ને જાણવાનો અભાવ છે, આંધળા છે રાગાદી એ પર છે. પરને આત્મા તરીકે જાણતો એટલે આશ્રવને આત્મા પણે જાણતો, એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ, જો સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાયક ભાવ એવો ને એવો છે, તણેકાર શુદ્ધ પરિપૂર્ણ, તો પણ વર્તમાનમાં કૃતાદિને જાણવાના જ્ઞાન સમયે આ ભગવાન આત્મા ભિન્ન રાજ ભિન્ન એવા ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે રાગ ને જ આત્મા પડે જાણતો ને માનતો તે વિશેષ અપેક્ષા એ એટલે કે પર્યાય અપેક્ષા એ પર્યાય ધર્મ થી જોવામાં આવે તો અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો જ્ઞાન ને અજ્ઞાન બનાવી નાખ્યું જ્ઞાન ને જ્ઞાન લેવા નથી દીધું અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી અજ્ઞાન રૂપે હું જે જ્ઞાન નું પરિણમન તેને કરતો હોવાથી તેને કરતા પણ સંમત કરું એ આત્મા રાગ નો કરતા બહેનો આત્મા રાગ નો કરતા બહેનો એ જયારે કહેવામાં આવે ત્યારે પણ ખરેખર જે વિશેષ પડખું છે એમાં કરતા પુરવાયું છે સામાન્ય પડખો જે શુદ્ધાત્મા છે એ તો ત્રણેય કાળ કરતા પણ રહેલો છે પર્યાયમાં રાગ થાય વિશેષ અપેક્ષા એ તેનો કરતા થયો એમ પણ કહેવાય તે વખતે પણ શુદ્ધાત્મા ત્રણેય કાળ કરતા પણ રહેલો છે હા 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 જો આ એની નજરમાં આવી જાય તો એની કરતા બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાનની દ્રષ્ટિ થઈ જાય તો વિશેષમાં પણ રાગ નો અભાવ થઈ અને વિતરાગ ભાવ પ્રગટ જરા બહુ સારી વાત છે ઊંચા પ્રકારની એકદમ સમજી જવાય એવી વાત છે દ્રષ્ટાંતથી ભગવાન આત્મા છે આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે તે આત્મા સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક અકર્તા નિષ્ક્રિય એમને રહેલો છે પણ વિશેષ અપેક્ષા એ પર્યાય દ્રષ્ટિ હોવાથી એને ક્રોધના જ્ઞાન સમયે હું જ્ઞાનમય છું એ ભૂલી ગયો અને હું ક્રોધમય છું દુઃખના કાળે હું દુઃખી છું કેમ કે દ્રષ્ટિ દુઃખમાં પડી છે દુઃખથી ભિન્ન જ્ઞાન ને આનંદ નો કંદ પરમાત્મા છે સુખ નો દરિયો ભર્યો છે અંદર હું સુખી છું એમ ન માનતા હું દુઃખી છું કેમ કે એ વિશેષ ઉપર એની નજર છે દ્રષ્ટિ પર્યાય ઉપર પર્યાય ને દુઃખ ને જોવે છે પણ દુઃખની દશાથી ભિન્ન ભગવાન આત્મા સુખ સ્વરૂપી છે એની નજર ત્યાં પડતી નથી બોલે ન કહ્યું કે પાણી હા 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 એવું ટાણું છે કે શેઠ કઈ મગજમાં ફેરફાર લાગે છે કે આ પાણી તો ગુનું છે પાણી ઊંડું નથી ભાઈ પાણી શીતળ છે પાણી ઊંડું ન થાય એ તને દેખાય છે ને ઉષ્ણતા એ પાણીની નથી અગ્નિની છે લે એ ઉષ્ણતા દેખાય છે ને એ ઉષ્ણતા નામનો ધર્મ પાણીનો નથી એ અગ્નિનો છે પણ એને એ વિશ્વાસ નથી આવતો એમ આચાર્ય ભગવાન કહે છે કે તારી પર્યાયમાં વર્તમાનમાં અજ્ઞાનથી ભલે દુઃખ હો દુઃખ ભલે હો પણ હું દુઃખી છું એને બદલે તું દ્રષ્ટિ ફેરવીને તારા સામાન્ય પડખાને એકવાર જો કે હું તો સુખમય છું એક જ વખત જો સુખમય આત્માનું અવલંબન લઈને સુખમય આત્માને જોવે જાણે અને એમાં ઠરે એની શ્રદ્ધા કરે અને પછી વિશેષને જોવે સામાન્ય સુખ સ્વભાવનું અવલંબન લઈ અને પછી વિશેષને જોવે કે પેલા તો મને દુઃખ હતું હવે લાય દુઃખ છે કે નહીં જોઉં તો કહો તો પર્યાયમાં દુઃખ દેખાતું નથી અનાકુળ આનંદ આવ્યો પર્યાયમાં દુઃખ ક્યાં ગયું એ છું થઈને ચાલ્યું ગયું જ્યાં આત્માનું અવલંબન લીધું દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી અને દ્રવ્ય સ્વભાવ એને પ્રતીતમાં લીધો કે હું તો સુખનો સાગર છું, હું તો કોઈથી દુઃખી થયો નથી. આ ભૂતકાળમાં દુઃખી નતો થયો, વર્તમાનમાં દુઃખી થઈ શકતો નથી, ભાવિ કોઈ કાળે પણ દુઃખી થવાનો નથી. એમ એક સામાન્ય પડખા ઉપર નજર કરી દ્રષ્ટિ રાખીને એને શ્રદ્ધા જ્ઞાનમાં જો લઈ લઈએ અને પછી એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને પછી પર્યાયને જોવે તો પર્યાયમાં પણ જેવો આત્માનો સુખ સ્વભાવ છે એવું સુખની એને ચખણી આવી જાય. આત્મિક સુખનો અનુભવ થાય, દુઃખ ટળી જાય ને સુખ પ્રગટ થાય. જેમ ઉષ્ણ પાણી પર્યાયમાં હતું એ બે થઈ જાય અને પર્યાયમાં શીતળતા પ્રગટ. એમાં ભગવાન આત્માનું એક વખત અવલંબન લેતા એક વખત ધ્રુવનું ધ્યાન કરતા, એક વખત ધ્યેયનું ધ્યાન કરતા એનું કામ થઈ જાય એવું છે. તે સંયોગનું ને નિમિત્તનું ને ધ્યાન કરે છે, ધ્યાન તો કરે છે, ચોવીસે કલાક ધ્યાન તો કરે છે. ધ્યાન વગર તો જીવ રહી શકે નહીં, પણ ધ્યાનનો વિષય પર બનાવે છે એટલે દશામાં આકુરતા થયા કરે. એને આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાન દુઃખ દુઃખ ને દુઃખ એનું આવે પર્યાયમાં અવસ્થામાં. પણ એ વખતે જે વખતે દશામાં દુઃખ છે તે સમયે, સમય ભેદ નથી, તે જ સમયે તે કાળે એક બીજું આત્માનું પડખું છે કે જેમાં એટલું છલો છળ સુખ ભીનું છે. એ જે સુખ 100% છે અને અહીંયા પર્યાયમાં 100% દુઃખ છે તો પણ એ દુઃખ ભાવ એ સુખ ભાવને અડતો નથી, એમાં એક ટકો ઘટી શકતો નથી. સુખનો સાગર છે ભગવાન આત્મા. એક વખત હું સુખમય આત્મા છું એમ એક વખત અંતર ધ્યાન કરીને ધ્યેયનું ધ્યાન કરે જયારે આત્મા કે હું તો જ્ઞાન ને આનંદની મૂર્તિ છું, મારા અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન ને આનંદ ભર્યું છે, મારા પ્રદેશોમાં ક્યાંય દુઃખ દેખાતો નથી. શુદ્ધ ભૂત ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચારતો, માત્ર તારે વિચાર જ કરવાનો છે. પણ વિચાર જે પર્યાયનો ને સંયોગનો ને નિમિત્તનો કરી રહ્યો છો એને બદલે થોડો ટાઈમ તારા શુદ્ધ આત્માનો વિચાર કર. શુદ્ધ ભૂત ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. સુખનો સાગર સ્વયં જ્યોતિ છે. કર વિચારતો પામ, વિચારનો વિષય હતો અને જો આ વિષયનો વિચાર કરી તો તું પામી જઈશ એવો કુલ કરાર કર્યો. દેહ ને મન ને વાણી ને કુટુંબ ને પરિવાર ને ધન ને દોલત ને હમણાં વિચાર થોડી દે, થોડો ટાઈમ એ વિચારની નિવૃત્તિ કરીને અને અંદર એક બીજું સામાન્ય ભગવાન બિરાજમાન છે એના એક વખત દર્શન કર. એક વખત દર્શન કર તો અલ્પકાળમાં પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ તને થશે, થશે ને થશે. અંદરમાં કોલ કરાર આવી જશે અનુભવમાં કાળમાં કે અલ્પકાળમાં હવે મારી મુક્તિ છે. એમ કે છે કે ભલે વિશેષ અપેક્ષા એ આત્મા વેદ જ્ઞાનનો અભાવ હોવાથી કરતા બન્યો છે, છતાં અકર્તા પણ કાયમ રહીને પર્યાય અપેક્ષા એ કરતા બન્યો છે. કેમ કે પર્યાયમાં સક્રિય પરિણામ છે, પરિણામ માત્ર સક્રિય છે, તેથી તે પર્યાય પર્યાયનો કરતા બને છે. પણ દ્રવ્ય સ્વભાવ કરતા છે એ તો પર્યાયનો કરતા બની શકતો નથી. કેમ કે પરિણામમાં દ્રવ્ય જાતું નથી. પાણી જે શીતળ છે એની ઉષ્ણ પર્યાય થઈ, પણ જે શીતળ સ્વભાવ છે એ ઉષ્ણ પર્યાયમાં વ્યાપતો નથી, ફેલાતો નથી, પસરતો નથી. એમ ભગવાન આત્મા એક સામાન્ય પણ શું છે, જ્ઞાન ને આનંદમય આત્મા છે. વર્તમાનમાં ભલે આકુલતા હો તો પણ એ આકુલતાના પરિણામમાં ભગવાન આત્મા પ્રવેશી શકતો નથી, એ રાગમાં જતો નથી. એટલે રાગની રચના કરનાર કરનાર સામાન્ય તત્વ નથી. એ સામાન્ય તત્વ જ્ઞાયક ભાવ છે, એ રાગની રચના કરતો નથી. પણ રાગની રચના થાય છે કેમ? ક્યારે? કે રાગને જાણતી વખતે જાણનાર તે હું એ ભૂલી ગયો અને રાગ તે હું એમ વિશેષ અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ તે આત્મા એક સમય માટે કરતા બેનો છે. એક સમય માટે, બીજે સમય અકર્તા થઈ જાય. જ્યારે કરતા બેનો છે આત્મા વિશેષ અપેક્ષાએ અજ્ઞાન ભાવે, ત્યારે પણ બીજું પણ ખૂટો કરતા પણ સલામત એવું એવું રહેલું છે. એટલે જયારે અકર્તા નો અવલંબન લે ત્યારે કરતા બધી છૂટી જાય, વિચાર તો જાય, સમયદર્શન પ્રગટ થાય. આમ તો વિચાર કરીએ તો સહેલું બહુ છે, ઘણું સહેલું છે. ખરેખર આના જેવું સહેલું બીજું કઈ નથી. શીરો બનાવવો ને એ કઠણ છે, એમાં ત્રણ ચીજ જોઈને એ શું કહેવાય, તેર તાંબડી માગે કઈ કહેવા છે ને, હા કાવડી તેર વાળા ભાગે એના જેવું. પણ આમાં તો એટલું સહેલું અને સ્વાધીન, પાછી કોઈને ખબર ન પડે આજુબાજુ વાળાને. એમાં ઇન્કમટેક્સ લાગે નહીં, એમાં ભાઈ ભાગ લાગે નહીં કાંઈ. મૂડીમાં તો ભાઈ ભાગની ચિંતા થાય કે હવે આને કાંઈક આપણે છુપાવીએ ને ભાગ લાંબો આપો, પૈસા બહુ વધી જાય ને પછી. હા હા, અહીંયા તો કહે છે કે ભગવાન આત્માનો એકવાર અવલંબન લે અને જ્ઞાનને આનંદ પ્રગટ કરતું તો એમાં કોઈનો ભાગ લાગ કે ટેક્સ લાગતો નથી. અને એ બાજુવાળાને ખબર એ ન પડે, એ ચોરી પણ ન જાય, એવી તને આત્માની અનુભૂતિ થશે. તને અનુભવમાં સુખ આવશે ભાઈ. માટે વિશેષ અપેક્ષા એ કરતા થયો હોવા છતાં સામાન્ય પડખું અકર્તા પણ જ્ઞાયક એવું એવું રહેલું છે. છતાં આત્માને રાગનો કરતા કહેવાનો, આત્મા રાગનો કરતા થયો એમ કહેવાનો તે ઉપચારનું કથન છે, એ વાસ્તવિક કથન. કેમ કે મૂળ જ્ઞાયક ભાવ જે આત્મા જીવ તત્વ સામાન્ય છે, એ કઈ એનો અકર્તા છોડીને કરતા બને પર્યાયમાં જાય જ નહીં, પર્યાયમાં વ્યાપક જ નથી. નિજ ભાવને છોડે નહીં ને પરભાવમાં જાય નહીં. પાણી પોતાનો શીતળ સ્વભાવ છોડે નહીં અને ઉષ્ણ પર્યાયમાં જાય નહીં. આ ઉષ્ણ પર્યાય શીતળ સ્વભાવને અટકતી નથી, એને સ્પર્શ કરતી નથી. એમ લાગે કે હામેલું જાણે ઉતારવા જેવું કઠણ લાગે. કઠણ તો લાગે, પણ કઠણ લાગે ને જો ગળે ઉતરી ગયું તો કામ થઈ જાય, લાભ મોટો છે. સામાન્ય પડખું ને એક વિશેષ પડખું, આ બે ઓછામાં ઓછું તો જાણવું પડશે. આ બે નો વિસ્તાર એને નવતત્વ કહેવામાં આવે છે. આ બે નો વિસ્તાર એનું નામ નવતત્વ કહેવામાં આવે છે. જે વિશેષ થયું, વિશેષ પર્યાય, ગોવિંદ, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ, એ બધા ફેરફારો વિશેષમાં પર્યાયમાં થાય છે. જીવ સામાન્ય તો એવોને જ્ઞાયક ભાવ રહેલો છે. એમ આચાર્ય ભગવાન કહે છે કે અનાદિકાલથી પોતાના ત્રિકાળ સ્વભાવને ભૂલીને જ્ઞાયકમાં હું પણ આની બુદ્ધિ નહીં થાપતો અને જ્યાં રાગાદી ને દેહાદી જણાયું ત્યાં એ હું છું. દેહ મારો, પુત્ર જણાય તો પુત્ર મારો, પૈસા જણાય તો પૈસો મારો, એમ પરમા મારા પણ કરીને તે વિશેષ અપેક્ષાએ એક સમય પૂરતો રાગાદીનો કરતા બને છે. તો પણ સામાન્ય અપેક્ષાએ તો એ કરતા બની શકતો નથી. એવું એક પડખો રહી ગયું છે કે જ્યારે એ શ્રદ્ધા જ્ઞાનમાં લે હાજર જ છે. એ પ્રશ્ન આવ્યો હતો, ગયા વખતે કહ્યું કે ખબર નથી, પ્રશ્ન આવ્યો રાજકોટમાં રતિભાઈ ગયાનો. એ પર્યાયમાં તો બધે ફેરફારો થાય છે એ તો ખ્યાલ આવે છે, પણ આ આત્મા તમે જોછો આવું છે આવું છે, સર્વજ્ઞ ભગવાન કહે છે, એ 24 કલાક કરતો હોય છે. જમ પ્રશ્નએ આવ્યો, આટલા બધા આત્માના વખાણ કરે છે તો એ પ્રશ્ન થાય કે 24 કલાક શું કરતો છે આત્મા? એ પ્રશ્ન કયો? એને ઉત્તર આપ્યો, ભાઈ એ દર્શન દેવાનું કામ કરે છે, પણ કોને? કે જે લે એને. આ પ્રતિમાજી છે ભગવાનના, અને અહીંથી ઘણા માણસ ફેલાઈ જાય છે. તો પ્રતિમા કોઈને બોલાવતા હોય છે કે લાવો મારે, હું મારે દર્શન દેવા છે, તમે મારા દર્શન લ્યો. કોઈ બોલાવે? કોઈ બોલાવે નહીં. ત્યારે દર્શન દેવાનું કામ તો કરે જ છે. કોને? કે મંદિરમાં જાય સામે ઉભે એને. એમ ભગવાન આત્મા 24 કલાક હાજર છે દર્શન દેવા માટે.